શ્રી પ્રવચન સાર ગાથા 80, 81 અને 82 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 45.
સંપત્તિ જોવાનો આવે તો અર્જુન ભગવાનને જેટલા જીવની સંપત્તિ છે એટલા જીવની સંપત્તિ આ આત્મા એમની પાસે કોઈ વિશેષ ગુણ સંપત્તિ છે મારી પાસે ઓછી છે એવું ખરેખર બંને સમાન છે. વળી અર્જુન ભગવાન રાગ દ્વેષ રહિત હોવાની એમની વ્યક્ત અવસ્થામાં રાગનો દ્વેષનો ખરેખર અભાવ પણ હોવાનું લીધે તેમનું સ્વરૂપ અત્યંત એટલે જીવગ્રહનું સ્વરૂપ અરવિંદ ભગવાનની સંપૂર્ણ નિર્વિકારી અવસ્થાથી એકદમ સ્પષ્ટ છે. ત્યાં ફક્ત અવસ્થા જોવાનું પ્રયોજન નથી, પણ વસ્તુનો સ્વભાવ કેવો છે તે અત્યંત સ્પષ્ટ થાય છે. આ ગાથા એટલા માટે બહુ સારી કારણ ગણવામાં આવે છે કે આ રીતે જો અંતના દ્રવ્યને ગુણ કરી જાય છે, અંતનું વેદ સ્વરૂપ જાણવામાં આવે તો આત્માનું સ્વરૂપ જણાય છે. જગતમાં આત્માનું સ્વરૂપ જાણવા માટે બીજું કોઈ અન્ય દ્રવ્યનું દ્રષ્ટાંત લાગુ પડતું નથી. સરકાર ત્યારે અરવિંદ ભગવાન શુદ્ધ સોના સમાન શુદ્ધ થયેલા હોય ને આત્માનું સ્વરૂપ ત્યાંથી ફરી સ્પષ્ટ જણાય છે, અને તેથી આત્માનું સ્વરૂપ પણ જણાય છે, અને તેથી મોક્ષ થાય છે. એ રીતે મોક્ષ માર્ગમાં પ્રવેશવાનું કારણ આ ગાથાની અંદર એટલું સ્પષ્ટ લીધું છે કે આમાં આત્મજ્ઞાન ન થાય એ અવકાશ રહેતો નથી. શાસ્ત્રની કેટલીક વિશેષતાની આ ઘણી વિશેષતાઓ હોય છે, એમાં ખાસ પ્રકારની વિશેષતા છે, ઉત્તમ પ્રકારની વિશેષતા છે. એવી શૈલીની અંદર સમ્યક દર્શન ન થાય, મોક્ષ માર્ગ ન થાય, આત્માનુભવ ન થાય એવો અવકાશ એમણે રહેવા દીધો નથી. જો અરવિંદ ભગવાનનું સ્વરૂપ આત્મા સ્પષ્ટ છે તો એવો જ આ આત્મા છે, એવો આત્મા ન જણાવવાનો એવો આત્મા એ પછી અજાણતો રહેવાનો પ્રશ્ન નથી ને. અને જો આત્માને આત્માનું જ્ઞાન થાય છે પિતામાંથી એટલું જ આ રીતે જ્યાં કેવળ આત્માને જાણતા અભેદ ભાવે દ્રવ્યનું પર્યાયને સંકેલી લીધા એટલું સામાન્ય આ આત્મા એમાં બધું જ્ઞાન આવી ગયું દ્રવ્યનું પર્યાય એમ જાણતા તો ઉતરો ઉતર ક્ષણે કરતા કર્મનો વિભાગ ક્ષય પામીને એટલે વિકલ નબળો પડતો પડતો નિષ્ક્રિય ચૈતન્ય ભાવને પામે. આવા કેવળ આત્માને જાણતા આત્માને પામે અથવા ન પામે એ તો પ્રશ્ન લીધો પામે છે, નહીં પામવાનો એ અવકાશ છે. અરવિંદ ભગવાનને મોર આદમી રહીત હોવાની જે એમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે. તેથી જો જીવ દ્રવ્ય ગુણ પર્યાયપણે કોઈ અરવિંદ ભગવાનના સ્વરૂપને મન વડે પ્રથમ સમજી લે, દ્રષ્ટિ કરવાના કામ જો એને દ્રવ્યુ પર્યાયથી અરવિંદ ભગવાનના સ્વરૂપ દ્વારા સદ્રશ છે, પોતાના આત્મ સદ્રશ છે, જો એને પોતાના સ્વરૂપનો પણ ભાવ ભાસે કે આવો જ મારો આત્મા છે, તો આ જે આત્મા આત્મા એવો એક રૂપ ત્રિકાળી પ્રવાસે દ્રેવ છે, કથનચિત સદ્રશ, કથનચિત સદ્રશ સર્વથા નથી, કેમ કે અવસ્થામાં એ સદ્રશ પણ છે, એટલે આત્મા આત્મા એવો એવો જે એક રૂપ ત્રિકાળી પ્રવાસે દ્રેવ છે, એનું જે લક્ષ રહેશે દ્રવ્યનું, એમાં કઈ દ્રવ્યનું પર્યાયના ભેદ પડતા નથી. અંદરમાં જે લક્ષ રહે છે આત્મા, ત્યાં આત્મા એવો વિકલ્પ નથી, ને એના દ્રવ્યગુણ પર્યાયના ભેદ પણ નથી. જેમ સ્વસંવેદનમાં નિર્વિકલ્પ ઉપયોગમાં વિકલ્પ કે એના કોઈ દ્રવ્યગુણ પર્યાયના ભેદ નથી, એમ લક્ષમાં પણ નથી. ત્રિકાળી પ્રવાહ જે દ્રવ્ય છે, એકરૂપ સદ્રશ જે ત્રિકાળરૂપ આત્મા પણ રહે છે, સામાન્ય સ્વરૂપ ભેદ પાડ્યા વિનાનું જે દ્રવ્ય છે, તેનું જે એકરૂપ રહેતું ચૈતન્યરૂપ વિશેષણ છે, ગુણ છે, આત્મદ્રવ્યમાં એનું જે ચૈતન્ય ગુણ છે, જે કાયમ રહેશે અથવા કાયમ રહેશે, એવી એની વિશેષતા વિશેષણ છે, એનો ગુણ છે અથવા સ્વભાવ છે, અને એ પ્રવાહમાં જે ક્ષણવર્તી વ્યતિરેકો તે પર્યાયો છે, અને તે પ્રવાહમાં ક્ષણવર્તી ભિન્ન 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 જે વ્યતિરેકો નામ ઉત્પાદ્ય ભાવો છે, તે પર્યાયો છે. પ્રવાહની અંદર આમ તો ત્રણે કાળે પર્યાયનો પ્રવાહ છે, પણ એકમાં બીજી નથી, એવો જે વ્યતિરેક રૂપ ચૈતન્યનો અંશ છે તેને પર્યાય કહેવામાં આવે છે. એવો ભેદ પડે છે કે એકમાં બીજીનો અસ્તિત્વ છે નહીં, એક પર્યાયમાં બીજી પર્યાય, એક પર્યાયથી ચૈતન્ય વિભિન્ન ભિન્ન હોવાથી એને વ્યતિરેક કહેવામાં આવે છે. વ્યતિરેક એટલે જુદાપણ, એ પર્યાય સતત પ્રવાહ હોવા છતાં એમ પોતાનો આત્મા પણ દ્રઢ પર્યાયપણે તેને મન વડે ખ્યાલમાં આવે છે. મન વડે પેલા ખ્યાલમાં આવે છે કે દ્રવ્યનું પર્યાયથી આત્માનું ભાવ પાઠન થાય છે. એ રીતે ત્રિકાળી કે નિજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને પછી ખ્યાલમાં લીધો છો ત્યારે ભૂલી જતો નથી કે હવે તો હું માણસ છું. ખ્યાલ આવ્યો કે હું આત્મા છું ત્યારે પછી એમાં એને ભૂલી જવા પણ થતો નથી કે હવે હું ફલાણો માણસ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, કે મનુષ્ય છું, કે હું ફલાણો છું, શરીર વાળો છું, એમ વિસ્મૃતિ થતી, આત્માની વિસ્મૃતિ થતી નથી, એનું નામ ખ્યાલ છે. ખ્યાલમાં ખ્યાલ આવે તો બરાબર છે, પાછો આત્મા આવો છે, અને હોળી પાછો એકાકાર થઈ એવો ઉદયમાં તન્મય થાય કે જાણે ઓળો ઓલો ખ્યાલ જ આવ્યો નહોતો, એમ નહીં. મન વડે ખ્યાલમાં આવે છે એ રીતે ત્રિકાળિક બીજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને એમના ભૂદોથી મનમાં જણાઈ જાય ત્યાર પછી એ ખ્યાલ શું કામ કરે છે કે જેમ મૂર્તિઓને અને ધોળાશને હારમાં જ અંતર્ગત કરીને કેવળ હારને જાણવામાં આવે છે તેમ આત્મપર્યાયોને અને ચૈતન્ય ગુણને આત્મામાં જ અંતર્ગર્ભિત કરીને કેવળ આત્માને જાણતા પરિણામી પરિણામ અને પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો હોવાથી એના નાશ પામવાનો વિક્રમ પડે છે. કરણ લગ્નના પરિણામ છે ને, ત્યાંથી ચાર લગ્નને તો પ્રાપ્ત થઈ ગયો. જ્યારે એને મન વડે યોગ્ય યથાર્થ રૂપે જ્યારે એને સ્વરૂપ ભાષણ ભાવ ભાષણ શૂન્ય એને ખ્યાલ દીધો ત્યારે એને ચાર લબ્ધિ તો છે જ. પાંચમી કરણ લબ્ધિના પરિણામની તૈયારી થઈ ગયા. એટલે એમ કહ્યું કે એને પરિણામી પરિણામ અને પરિણતિ આત્મા પરિણામી છે, એ સમયનું પરિણામ એ તેની અવસ્થા છે. પરિણામીમાં દ્રવ્ય બંને લઈ લીધા અને એક પર્યાયથી બીજી પર્યાય ફરે છે તે પરિણતિની ક્રિયા છે. એવા ભેદનો વિકલ્પ નાશ પામતો જતો હોવાથી વિકલ્પ ઘટાઈ જાય છે, ત્યાં મંદ પડતો જાય છે, અભાવ થવાની તૈયારીમાં આવતો જાય છે. નાશ પામતો જતો હોવાથી જીવ નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પહેલા ભેદથી દ્રવ્યનું પર્યાયથી જે ખ્યાલ કર્યો વિચાર અવસ્થામાં, પછી એનો દ્રવ્યનું પર્યાયનો જ વારંવાર વિચાર કરવો પડતો નથી. એવા માટે કરવાના ત્યાં કાળમાં અથવા ખ્યાલ કરવાના કાળમાં દ્રવ્યનું પર્યાયનો વિચાર આવ્યો, પણ વિચાર ખ્યાલ થઈ ગયા પછી ફરી ફરીને દ્રવ્યનું પર્યાયનો જ વિચાર કરવો પડે છે એમ નથી થાય. એને અભેદપણે એનું લક્ષ રહી જાય છે. જેમ હાર કહેતા મૂર્તિ અને દોરો બંને આવી ગયા, મૂર્તિઓને દોરો ગયે છે એની અંદર હારમાં એવો વિકલ્પ વિચાર કરવો પડતો નથી. તેમ આત્મા એમ કહેતા એના દ્રવ્યનું પર્યાયમાં સંકેલાઈ ગયા એક ખ્યાલમાં. લક્ષ છે એનો વિષય અભેદ છે, લક્ષણો વિષય અભેદ છે, અને એ અભેદના લક્ષે વિકલ્પ નાશ પામતો જતો હોવાથી અભેદના લક્ષે વિકલ્પ નાશ પામતો જતો હોવાથી જીવ નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને જેવું લક્ષ છે એવું વિકાસ તીવ્રતા થઈ જાય છે, વિકાસ વધે છે અથવા વેગ વધે છે તો પરિણામનો વેગ વધે છે. અદભુત સીધ સમાન પોતાનું સ્વરૂપ એના લક્ષમાં હોય છે અને એમાં એ તરફનું પરિણામમાં બળ વિશેષ થાય છે ત્યારે વિકલ્પની ઉત્પત્તિ બંધ થાય. વિકલ્પ નાશ પામતો જતો હતો શું છે કે જે મંદ હતો અત્યંત મંદ હતો શુકર લેસ્યા હોય એની જે લેસ્યા તપાસવામાં આવે છે પણ એટલો રસમંદ છે અને એ રસમંદ પોતાના ઈદ સમાન નિજ પદના લક્ષે રસ ગળી ગયો છે એવા વસ્તુ નિષ્ક્રિય માત્ર ભાવને પામે છે. ત્યાં પછી વિકાસ વિકલ્પ છે પરિણામનું કરવું, હું અવસ્થાને શુદ્ધ કરવું અથવા આવો રાગ કરવું કોઈ કર્તૃત્વ ત્યાં રહી શકતો તેમ આત્મપર્યાયુને અને ચૈતન્ય ગુણને આત્મામાં જ અંતર્ગર્ભિત કરીને એક આત્મા સામાન્ય સામાન્ય લક્ષ કહ્યું ને સામાન્ય લક્ષ કહ્યું એટલે હું એટલે આત્મા અથવા આત્મા એટલે હું એમાં દ્રવ્યગુણ પર્યાયનો વિકલ્પ પછી આવતો એ ખ્યાલમાં આવી ગયું આખું દ્રવ્ય આવું છે જેમાં અનંત અનંત ગુણનું નિદાન છે અને તેની અવસ્થાની શક્તિ અર્જુન ભગવાન પૂર્ણ શુદ્ધ થયા એ સ્પષ્ટ વ્યક્ત થવાની છે એવું જ મારું સ્વરૂપ છે એમ જ્યાં એને એ ભૂત સ્વદ્રવ લક્ષમાં આવ્યું એ લક્ષમાં ભેદ પડતા નથી એને એમ કહ્યું કે ગુણને પર્યાયોને અંતર્ગર્ભિત કરી દીધા લક્ષમાં ભેદ પડતા ખરીદ કરે વેપારી ત્યારે કસીને ખરીદ કરે કોઈ પણ ચીજ આપણે ખરીદ કરવા જોઈએ છે વેપારીનો દ્રષ્ટાંત એટલા માટે એને કમાણી એમાંથી પૈસા કમાવા છે પૈસાનો લાભ કરવો તો કસી કસીને કસે જો કોઈ એમ કે આ ચીજ હવે અમારે મફત દઈ દેવાની છે તો એને એમ કે તું ઘરે પહોંચાડી દે કે ન પહોંચાડી દે તો એટલો ખર્ચો મારે થાય ત્યાં સુધી કસવામાં આવે કોઈ ચીજ નકામી જોવામાં આવે આ ચીજ મફત આપવામાં આવી છે જેને જોઈ એને લીધા તેને એટલું કસવામાં આવે કે અમારે ઘરે પહોંચતો કરો કે નહીં લક્ષ છે લક્ષ હોવાથી કોઈ પણ ભાવે એથી નીચા ભાવે લેવું કોઈ પણ ભાવ હોય તો પણ એથી નીચા ભાવે લેવું એ લક્ષની અંદર ભેદ નથી પડતો એક લક્ષને અનુસરીને બધી ક્રિયા એને અનુકૂળ થાય છે એક લક્ષ જે બંધાઈ જાય છે પછી વેચવાનું લક્ષ હોય તો ઊંચામાં ઊંચા ભાવે વેચાય કોઈને એકના ત્રણ થાય તો એને એકના પાંચ કરવાની વૃત્તિ હોય છે જ્યારે જે ભેદ પડે છે એમાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ એના જ્ઞાન ગોચર નથી
વાસ્તવિક
ત્યાં સુધી એને વાસ્તવિક આત્માનું જ્ઞાન જયારે લક્ષ બંધાઈ જાય છે એટલે ભેદ પડતા નથી દ્રવ્યનું પર્યાયના ત્યારે એનું પરિણમન આત્માને અનુકૂળ છે જેમ ખરીદવામાં કસવું કે ઊંચામાં ઊંચા ભાવે વેચવાનો આશય ઈરાદો થાય શું બીજો વિષય છે એ એની કમાણીને અનુકૂળ છે એમ છે ને એમ અભેદ આત્માનું લક્ષ એ એના પ્રયોજનને અનુકૂળ છે એમાં ભેદ પડે એના પ્રયોજનને અનુકૂળ નથી આત્મામાં દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન રહી જાય છે અને આશ્રયનો જે વિષય છે એ સામાન્ય અંશ છે એમાં પર્યાય નથી પણ એનું જ્ઞાન છે એમાં દ્રવ્યગુણ પર્યાય ત્રણે આવી ગયો અને દ્રવ્યગુણ પર્યાય ત્રણે નું સામાન્ય થઈ ગયું સામાન્ય ત્રણે નું થઈ ગયું ઓળખાવા માટે દ્રવ્યગુણ પર્યાય થી ભેદ પાડવો પડે છે ભાઈ ને કોઈ ન ઓળખતો હોય એવા જેને માણસ ને એમ કેવું પડે જોવું ભાઈ સફેદ પહેરે છે સપનું પહેરે છે કોટ નથી પહેરતા ચશ્મા પહેરેલા હશે એમ કેવું પડે પણ એમાં ચશ્મા કે ટોપી કોઈ હિંમત થાય નથી ઓળખાણ આપતું હોય ત્યારે એના જુદા જુદા વિભિન્ન લક્ષણોથી પોઈન્ટ આઉટ કરવું પડે છે તો બીજી પ્રક્રિયા અનિવાર્ય છે કે બીજી રીતે કઈ કરીએ, આમ જ કરવું પડે. એટલે એને ઓળખાવા માટે દ્રવથી ગુણથી ને પર્યાયથી એનું વર્ણન કરવામાં આવે છે. ત્યારે પણ એમ જ કહેવામાં આવે છે કે વિસ્તાર કરીને કે આવા ગુણ પર્યાયને એક આત્મામાં અંતર્હિત કરીને અથવા અંતર્ગર્ભિત જો કરી દેવામાં આવે તો એને નિષ્ક્રિય ચૈતન્ય માત્ર ભાવની વૃદ્ધિ થશે. જો દ્રવગુણ પર્યાયના વિકલ્પમાં એ રોકાઈ રહેશે અને રોકાશે ત્યાં સુધી એ અનુભવમાં આવશે નહીં. એમ જો વિચાર્યા જ કરે તો એ વિચારના રાગમાં એનું તન્મય ઘણું થશે. આમ તો એવું છે વિચારમાં જ્ઞાન છે કે નહીં, વિચારમાં જ્ઞાન છે અને જ્ઞાનમાં કોઈ જ્ઞાનનો વિષય છે કે નહીં, હે? તો જે જ્ઞાનનો વિષય છે એ જ્ઞાનનો વિષય એક અભેદ અખંડ દ્રવ છે. જ્ઞાનનો વિષય ભિન્ન શક્તિઓ નથી, કેમ કે કોઈ શક્તિ જુદી જુદી રહેતી નથી.
પોતાના સ્વરૂપની ઉપલબ્ધિ જેવો છે ને ઉપલબ્ધ અપણો એમ છે. ઉપલબ્ધવાન એટલે કે જ્ઞાતવાન સ્વસંગી જ્ઞાન છે ને, પરમાનંદ યુગ સ્વભાવ આત્મતત્વ અને એનાથી ઉપલબ્ધ છે. એનો જ્ઞાનવાન છે કે પરમાનંદ યુગ સ્વભાવ જે આત્મતત્વ છે, આત્માનો સ્વભાવ તો પરમાનંદ સ્વભાવ છે. એ પરમાનંદ જેનો સ્વભાવ છે એવા આત્મતત્વની જેની ઉપલબ્ધિ છે, દર્શનોને જેને દૂર કર્યો છે અને એ પોતાના પરમ સ્વભાવને જેને અનુભવમાં લીધો છે એને ઉપલબ્ધ કર્યો છે. નિજ શુદ્ધ આત્માના પોતાના આત્માનો અપણો રીતે નિજ શુદ્ધ આત્માનો પોતાના શુદ્ધ આત્માનો પરમાનંદી સ્વભાવ જેને અનુભવમાં આવ્યો છે અને પોતાને પોતાના સંબંધની જે ભ્રમણા હતી, હું માણસ છું, દેવ છું, પ્રાણ છું, પ્રાણી છું, એવા કર્મજનિત અનાત્મ કર્મજનિત અનાત્મભાવમાં જેને રુચિ હતી અને શુદ્ધાત્માની જેને અરુચિ હતી, બે સાથે છે એનો નાશ કર્યો અને નિજ આત્માના શુદ્ધ આત્મ સ્વરૂપની પરમાનંદ સ્વભાવને જેને અનુભવમાં લીધો. પ્રથમ કે સમમ સમ્યક પ્રકારે સમ્યક સંશયાદિ રહિત ન સમ્યક સમ્યકનો બીજો અર્થ છે કે સંશય વગેરે ત્રણ દોષ નામમાં લીધા છે ને, આદિ માની ત્રણ સંશય આદિ છે, ત્યાં બાકીના બે લઈ લીધા અનુપયોગ થાય ને વિપર્યો. એવું જેના જ્ઞાનમાં દોષ નથી સમ્યક પ્રકારે પોતાના આત્મ સ્વરૂપને પામ્યો છે એવો વિકલ્પ નહીં સમ્યક પ્રકારે શુદ્ધ આત્માની અભિમુખ થઈને પોતાના સ્વસંવેદનમાં આવતા જેમાં સંશયનો દોષ નથી જેમાં વિપર્યાસ નથી એવું આત્મ સ્વરૂપ ભગવાનના જ્ઞાનમાં છે એના પોતાના જ્ઞાનમાં. જહરી જદી રાગ દોષે અને જેને રાગ દોષ ભગવાન ત્યાગ કર્યો છે છોડ્યા એમ થઈને જો જદી એટલે જો યદી જદી રાગ દોષે જો રાગ દોષને છોડે સમ્યક પ્રકારે પોતાના શુદ્ધાત્મામાં અનુભવપૂર્વક જે રાગ દર્શનનો ત્યાગ કરે છે જે શુદ્ધાત્માની જે અરુચિ છે એ છોડે છે એ ઉપરાંત જો એ રાગ દોષને પણ છોડે છે જો એમ કહે તો એ મોક્ષને પામશે. શુદ્ધાત્માનું ભૂતિ લક્ષણ વિતરાગ ચારિત્ર પ્રતિબંધકો ચારિત્ર મોનવ રાગ દ્વેષો વિધિ જો છોડે છે તેને રાગ ને દ્વેષને વિવેકંદ રાગ દ્વેષનું આ વિશેષણ છે. એવા છે રાગ દ્વેષ કે શુદ્ધાત્માના અનુભૂતિથી વિલક્ષણ શુદ્ધાત્માના અનુભૂતિ લક્ષણ એવું જે વિતરાગ ચારિત્ર એના જે પ્રતિબંધક છે પોતાના સ્વરૂપ સ્થિરતા અનુભવમાં જે સ્થિરતા આવે એ રૂપ જે વિતરાગ ચારિત્ર છે એને તોડવા વાળું છે એનાથી વિરુદ્ધ છે એવા જે રાગ દ્વેષ એને ચારિત્ર મૂળ એવી સંજ્ઞા એટલે નામ આપવામાં આવે છે. ચારિત્ર મૂળ સંજ્ઞવ એ બંનેનું નામ આવ્યું છે ચારિત્ર મૂળ એનું દર્શન મૂળ અને આ ચારિત્ર મૂળ આ ભેદને કયા છે ને ચારિત્રમો દર્શનમો છે એ આત્માની રીતિને પ્રતિબંધક છે ચારિત્રમો છે એ અનુભવને પ્રતિબંધક છે એને પણ જે છોડે છે તો અપામ લઈ સિદ્ધંગ તે પોતાના શુદ્ધાત્માને પ્રાપ્ત કરે તો એવમ અભેદ રત્નત્રય પરિણતો જીવ શુદ્ધ બુદ્ધે એક સ્વભાવ આત્માને ભગતે મુક્તો ભગતી તેથી એ રીતે અભેદ રત્ન કરીને પરિણત એવો તેથી શુદ્ધ બુદ્ધ એક આત્મ સ્વભાવને પ્રાપ્ત કરે છે અનુભવે છે એટલે કે મુક્ત થાય છે આત્માનમ અનુભવતી આત્માનમ લભતે એનો અર્થ કે મુક્તો ભવતી સ્થિતિ એનાથી મુક્ત થાય છે સર્વ પ્રકારે મુક્ત થાય છે કેમ છો પૂર્વ જ્ઞાન કંડિકાયામ ભોગ વિશુદ્ધો સો ખવેદી દેવોધમ દુઃખમ ઉત્તમ પહેલા ત્યાં પ્રશ્ન ઉઠાવ્યો વિશુદ્ધ થાય વિશુદ્ધ ઉપયોગ એ શુદ્ધોપયોગ ભાવે પરિણમે એ દેહ થી ઉત્પન્ન થતા દુઃખ ને ક્ષય કરે છે ખવે જઈએ એવું દુઃખમ આવી ગયું બંનેનો અનુભવ શુદ્ધોપયોગમાં છૂટી જાય જો રાગ દોષ દેશ ને છોડે તો શુદ્ધાત્મા ને પ્રાપ્ત કરવાનો ભયત્ર મોક્ષ અસ્તી બંને થી મોક્ષ છે કોઈ વિશેષ હોય તો એમાં ફેર શું પડ્યો આગળ કહ્યું ને આમાં કહ્યું એમાં ફેર શું એ બંને જગ્યાએ મોક્ષને કયો આપે યોગમાં પછી દેહનો સંબંધ રહેતો મોક્ષ થઈ જાય તો દેહનો સંબંધ નથી રહેતો દેહ છતાં વિદેહી દશા છે ત્યાં એમ તો પછી અહીંયા રાજવી છોડતા શુદ્ધાત્મા ને એટલે મોક્ષ ને પામે છે ત્યાં પણ મોક્ષ કર્યો ને અહીંયા પણ મોક્ષ કર્યો બહુ વિશેષ એમાં શું કે છે પ્રત્યુત્તરમાં એનો ઉત્તર આપવામાં કે તત્ર શુભાશુભ્યુહો નિશ્ચિન સમાન સંગુણાત્મા પશ્ચાત શુદ્ધે શુભ રહ્યું કે નિર સ્વરૂપે સ્થિતિમાં મોક્ષમ લગતે તેન કારણે સવાસુ મુંડત્વ નિરાશાર્થમ જ્ઞાન ખંડિકા આપણું લગે બહુ સારા ખુલા ચર્ચા ઉપર વાતને સાથે લઈને થોડી કુવાપો કર્યો ઉત્તર આમ છે કે જો ત્યાં શુભ અને અશુભ ના નિશ્ચય શુભ અને અશુભ નિશ્ચયથી સમાન છે બંને શુભ શુભ યોહો શ્રીવચન છે શુભ અને અશુભ બંને નિશ્ચયથી સમાન છે એમ તેનું સમાનપણું જાણીને સમાનત્વ સમાનપણું જાણીને પછી શુદ્ધે પશ્ચાત શુદ્ધે એટલે શુદ્ધ ઉપયોગમાં શુદ્ધે એટલે શુભ રહી તે નિજ સ્વરૂપે શુભ રહી તે હું જે નિજ સ્વરૂપ કેટલું સુખ કરે છે અશુભ તો કહેવાની વાત નથી કેમ કે એમાં તો કોઈને પ્રશ્ન નથી પણ શુભની અંદર જીવને વ્યામોહ છે કે આ શુભ ભાવ છે આ બીજાનું ઘણું કહ્યું છે એમાં મારો દોષ શું જે પરમાર્થ છે, લોકો એને પરમાર્થ કહે છે, સ્વાર્થ કહેતા નથી. પરમાર્થ એના કાંઈ મારો દોષ, મારું વકીલ તો મેં આપી દીધું માનું. ભગવાન ના ગુણગાન ગયું, અરવિંદ દેવ ના, સુખદેવ ના, પરમેશ્વર ગુણાનુવાદ રૂપ ભક્તિ, ભક્તિ તો ગુણાનુવાદ છે ને, પરમેશ્વરી ના ગુણાનુવાદ રૂપ ભક્તિ એના જીવનમાં જેટલો રાગ છે, જેટલો દોષ પાછી એને ગાળ સારું લાગશે.
આને ભૂલ કરે છે, આ તો સુમાં પરિણમે નહીં અને બીજા સુમાં પરિણમે ખોટા અને આને સુમાં પરિણમતા પરિણમતા આચા એવા ચલાવો.
નાની ભૂલ નથી પણ એની
એનાથી
એટલા માટે દેખાડી કે જો તારામાં એમ કે એટલા માટે દેખાડી, કોઈનું જોવા માટે દેખાડી હું તારામાં જોઉં એમ કે તારી ક્યાં ભૂલ થાય છે. પ્રાપ્ત કરે છે તેને કારણે, તે કારણ થી શુભ અશુભ મૂંઢત્વ નિરાકાર થાય. શુભ અને અશુભ ના વિષયમાં જે મૂંઢપણો છે જીવનું, અશુભ ખરાબ છે ને શુભ સારું છે એવું જે મૂંઢપણું છે એનું નિરાકરણ કરવા માટે જ્ઞાન કાંડી કાપ્યું. એ પ્રથમ જ્ઞાન નો કાંડ કયો? શુભ અશુભ વિષયમાં અત્ર ત્યાં ઉપયોગ વિશુદ્ધો હવે જે દેવું દુઃખમ એની વાત કરીએ. અહીંયા આ ગાથામાં અત્ર તો દ્રવ્યગુણ પર્યાય આપ સ્વરૂપમ નાખવા પશ્ચાત તદરૂપે પ્રશુદ્ધાત્મની સ્થિતિમાં મોક્ષમ પ્રાપ્તિ યમ આપતત્વ મૂંઢત્વ નિરાશાર્થમ જ્ઞાન કાંડિકા વિશિષ્ટ આ વિશિષ્ટ છે. અહીંયા દ્રવિગુણ પર્યાયથી આપતનું એટલે અર્યંત દેવનું થોડું જ્ઞાનીને પછી તદરૂપે તે રૂપે સ્વશુદ્ધાત્માની તે રૂપ જે પોતાનો નિશુદ્ધાત્મા છે એમાં સ્થિરથી મોક્ષને પ્રાપ્ત કરશે, પ્રાપ્ત કરે છે. તે કારણથી અહીંયા આપમાં મૂંઢપણું નિરાકરણ કરવા માટે જ્ઞાનકાંડિકા એમ બે વચ્ચે તફાવત છે. પહેલામાં શુભશુભના વિષયમાં મૂંઢપણું છોડાવવા માટે અને બીજું અહીંયા ભગવાનના સ્વરૂપમાં મૂંઢપણું છે જીવનું. અન્ય અન્ય પ્રકારે ભગવાનનું સ્વરૂપ માને છે ને, તો તમે બીજા દેવને માનતા નથી, ફલાણા માતાને માનતા નથી, નામ માનતા નથી, નામ માનતા નથી, જગત કરતા ઈશ્વરને માનતા નથી, માટે તમે નાસ્તિક છો. સ્વરૂપમાં મૂંઢ પણ અમે સ્વીકારવા તૈયાર નથી. ભગવાન ના સ્વરૂપ નું વિશે જે મૂંઢ પણ છે એનું નિરાકરણ કરવા અર્થે ઉદ્દેશ ભગવાન આમ કરે, ભગવાન આમ કરે, આપ આપનું સ્વરૂપ જ એટલા માટે એની સ્થાપના છે. એને પગે લાગતા એ કઈ ભલું કરે એના માટે સ્થાપના કરી લેવી, રોજ એની પૂજા ભક્તિ નંદન નમસ્કાર સ્તુતિ કરે, સ્તુતિ ખુશી રહે એવા ખુશામત ખોર ભગવાન ને બનાવી શકાય. શુભ કર્મ શુભ કર્મ ના ફળ માં સુખી મોક્ષમ દાતી આગળ આપણે આવી ગયું સ્વર્ગ મોક્ષ ને દેનારા છે. પ્રાપ્ત કરવાનો નથી, સુખી થવાનો નથી. મૂંઢપણું કાઢવા માટે તો આ વાત કરી ભાઈને શુભ થી રહી દેવાની સિદ્ધાત્મા માં જે સ્થિર થાય છે એનો મોક્ષ થાય છે. શુભ માં રહેતા મોક્ષ હો બંધન થાય છે. શુભ કર્મ નું બંધન એ બંધન છે. સોનાની દેવી થી ઘટાવાનો ઈચ્છતો હોય જાય છે. ઘરમાં જેટલી સ્વતંત્રતા હોય એટલી મહેમાન થી નજીક હોય એને ત્યાં યજમાન ને ત્યાં સ્વતંત્રતા હોય એમ કે ભાઈ ઘર એ ઘર આયા ભલે વધારે સાચવે છે પણ એક દિવસ બે દિવસ વધારે સારું લાગે નાનો અત્ર સાચવે તો એને જે ઘરની જે સ્વતંત્રતા છે ચાલવું ચાલવું બોલવું એ કઈ સ્વતંત્રતા છે. એ સ્વતંત્રતા એ સગવડતા ખાતર વેઠવા તૈયાર નથી. આપણી દીકરી પણ આપણી દીકરી સારી તો ખરા બંને તફાવત છે. આપના સ્વરૂપમાં પણ જીવોને દેવનું સ્વરૂપ અન્યથા કલ્પે છે અને એ રીતે પોતાનું અહિત કરે છે એવા જીવને આપતા આત્મ મંદત્વ નિરાશ
ધારણા નિયમ આપતક આપતક નો છે ને આપતક નું મુંડત્વ નિરાકાર છે આપતમ શુદ્ધિ હોવી જોઈએ આપતમ હોવું આપના ઋતુમાં પોતાનું જે મૂંદ ગણું છે કલ્પના કરે છે એના માટે આ બીજું જ્ઞાન કાંડિકા કઈ ભગવંતે પોતે અનુભવીને દર્શાવેલો એમને ભગવાને જે મતનો માર્ગ કયો પોતાના અનુભવથી જ માર્ગ છે એને કયો છે કલ્પના કરીને કયો અનુભવીને દર્શાવેલો નિશ્રેયસ નો એટલે કલ્યાણ નો નિશ્રેયસ એટલે કલ્યાણક નો મોક્ષ શ્રેય છે ને શ્રેય એટલે કલ્યાણ નિશ્રેય એટલે પૂર્ણ શ્રેય પૂર્ણ કલ્યાણ મોક્ષ પારમાર્થિક પંથ છે એમ મતીને વ્યવસ્થિત કરે મુક્તિ કરે છે પોતાની મતીને વ્યવસ્થિત કરે છે જે ઉપયોગને શુદ્ધ સ્વરૂપમાં સ્થિર કરે છે વિકલ્પને છોડે છે વિકલ્પ કરે છે ત્યાં સુધી મતી અસ્થિર છે મતી એટલે મતી જ્ઞાનમાં કલ્યાણ હવે આજે એટલે પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર અનુભવ કરવો તે જ ભગવંતોએ પોતે અનુભવીને દર્શાવેલો અનુભૂતિનો માર્ગ અનુભૂતિમાં આવીને કહેલો પરમાર્થિકનો પારમાર્થિક પંથ છે કલ્યાણનો એ ખરેખર માર્ગ છે એમ મતીને વ્યવસ્થિત કરે છે એમ ભૂતિ મસ્તિ થાય એમાં હવે ડામાડોળ ઘણું મતી આમ હશે કે આમ હશે આ સિવાય બીજું કઈ હશે તો પ્રશ્ન રહેતો મતી વ્યવસ્થિત કરે છે કેટલી નિશંકતા છે આજ નો પારમાર્થિક છે કે જે ભગવાન અરવિંદદેવે અનુભવીને દર્શાવ્યો છે અંદરથી વાત કરી એટલે તો વિશ્વાસ મૂકવાનું કારણ છે અને આપ કયા એમ કે અમે આ રસ્તે ચાલીને અહીંયા પહોંચ્યા છીએ તો એમાં શંકા કરવાની રહેતી બધા ભગવંતો અનંત આપી ગયા ત્યાં બધા એટલે अनादि थी वर्तमान काल स्थिति मां अनंत में संख्या थी है तो कोईपन काल लियो तो संख्या मां अनंतता में फिर पर तो अनंत राम भगवान तो ये विधि थी आज विधि थी तीन विधान है ना विधि नू विधान आज विधि थी कर्मांशो नो एटले ज्ञानावरण आदि कर्म भेदो नो अनेक प्रकार कर्म बंधन तो ये बंधन नो क्षय करीने तोड़ीने तथा अन्य ने पण एक प्रकार उपदेश करीने एम कहते अनंत काल से भगवान रहीन तो आव उपदेश आपता आया है वर्तमान में जे सत्य नो उपदेश आपे थे ये सत्य नो उपदेश अनादि थी आपता आया है अनंत काल पहला ने तो ये रंगो एक दिन के आज उपदेश करो ये प्रकारांतर पण उपदेश करो પુરાણિક સંખ્યા સાચો સત્ય ને સત્ય બંને એટલું જ પૌરાણિક છે એટલું સત્ય પૌરાણિક છે એટલું જ અસત્ય પૌરાણિક છે કેમ કે એક પ્રતિપક્ષી છે એક પક્ષ હતો જગતમાં અને બીજો પક્ષ ક્યારેય નહોતો એમ હોય તો બે પક્ષની ઉપસ્થિતિ જ રહેતી બંને અલગ સત્યના પક્ષ વાળો એટલે એમ કહું કે સત્ય જૂનું છે અને અસત્ય એટલે નવું છે એમ છે પરીક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય અને નિસ્વભાવમાં સ્થિતિ કરવાને બળવાન હોય તે ઉત્તમ છે અને તે બળવાન છે પેલા માર્ગ નો ઉપદેશ કરીને મોક્ષ ભગવાન તો મોક્ષ દશાને પામ્યા છે એ આજ વિધિથી પામ્યા છે અનંતા થયા અનાદિથી થયા તે બધા આજ વિધિથી થયા અને આવો જ ઉપદેશ કરીને મોક્ષને પામ્યા છે તેમને નમસ્કાર હો ભક્તિ આવી શકે એવા અરવિંદ ભગવાન તો જેમણે મોક્ષનો માર્ગ જગતને વિશે ખુલ્લો કયો સ્પષ્ટ કયો કે આમ અનુભવ થાય છે આમ અનુભવની સ્થિરતા થાય છે અને આ જ મોક્ષનો માર્ગ છે એવા અરવિંદ ભગવંતોનો નમસ્કાર ઉપદેશ પણ કરીએ એમ જ કરી નિવૃત થયા નમસ્તે પ્રત્વાત ઉપદેશમ નિવૃતા હતે નમસ્તે નમસ્કાર સૌતમ સ્થાનમાં જગ્યાએ બહુ ભાવવાની ટીકા છે અતીત કાળમાં ક્રમશ થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો ક્રમથી એક સાથે અનંતા ક્યાં નથી બનતો ક્રમથી અનંત ભૂતકાળ ચીતો ગયો ક્રમશ એમાં તીર્થંકરો થતા આવ્યા છે આજે છેલ્લા 24 તીર્થંકરો છે એમાંના જે પહેલા તીર્થંકર છે એમનો સમય વિચારવામાં આવે તો પણ અબજો ના અબજો વર્ષ પાછળ જવું પડે અસંખ્ય બધું વર્ષ પાછળ એક બે નહીં અબજ નહીં પણ અસંખ્ય અબજ વર્ષ પાછળ જવાનું પડે. પણ આપણે ક્યારથી ખબર છે? મહાવીર સ્વામી ને 2500 વર્ષ થયા, અસંખ્ય અબજ વર્ષ થયા. રૂપી ગયા એ તો આ છેલ્લી કવિતી છે, એ તો આ છેલ્લી કવિતી છે. જેવા અસંખ્ય અબજ વર્ષ ની એક એક કવિતી જાય એવી અનંત ચોવીસી અત્યાર સુધીમાં ગઈ. કેટલી ગઈ? અસંખ્ય નહીં પણ અનંત ચોવીસી. કેટલા અયંકો થયા અતીત કાળમાં, ભૂતકાળમાં આટલા તીર્થંકરો થયા. આ જીવનું અસ્તિત્વ પણ ત્યારથી જ છે, ત્યારથી છે એમ છે, ત્યારથી છે અનંત કાળથી છે. અનંત ચોવીસી અનંતે ચોવીસી ના કાળમાં આ જીવ નું અસ્તિત્વ પણ હતું. અનંત કાળ નો વ્રત છે. હવે એમ કે છે કે હવે વૃદ્ધત્વ આવ્યું, હવે કઈ સમજવું છે એમ કે માણસ કે છે ને, વ્રત પણ છે બીજા તાવ ઉધામાં મૂકી દેવા, શાંતિથી એવું પોતાનું કલ્યાણ કરી લેવું. પછી 80 વર્ષ નું હોય તો વૃદ્ધ છે, અને 8 વર્ષ નું હોય તો આવક છે, બંને સરખા છે. શરીર ની ઉંમર 8 ની હોય કે 80 ની હોય, બંને નો અનાદિ અનંત ની અપેક્ષા એ ઉંમર સરખી છે. કેમ કે અનાદિ થી બંને છે ને વર્તમાન સમય સુધી બંને અત્યારે તો બંને ની ઉંમર ખરેખર સરખી છે. ઉંમર માં કોઈ નાનો મોટો છે? અતીત કાળ માં ક્રમશ થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો પ્રકારાંતર નો અસંભવ હોવાને લીધે વસ્તુના સ્વરૂપના વસ્તુના સ્વરૂપની વિધિ છે, એમાં અન્ય પ્રકારનો સંભવ છે નહીં. અનંતકાળ પહેલા હોય અત્યારે હો, પ્રકારાંતરનો અસંભવ હોવાને લીધે, અન્ય પ્રકારે કાર્ય નહીં થતું હોવાને લીધે, જેમાં દ્વૈત સંભવતું નથી. દ્વૈત દ્વૈત બે પણ આ રીતે પણ કાર્ય થાય ને આ રીતે પણ કાર્ય થાય. અમારા તો ભાંગો છે અનુભવ, એક જ મોક્ષ નો માર્ગ છે. સિદ્ધાત્મ સ્વરૂપ નો અનુભવ, એ અનુભૂતિ એક જ મોક્ષ નો માર્ગ છે. બીજો કોઈ મોક્ષ નો માર્ગ છે? પછી અનુભવ માં પહોંચવાના માર્ગ ઘણા છે કે નહીં એમ મળી શકે? એમ પણ છે. મોક્ષ નો માર્ગ ત્રણે કાળે નિયત છે. મોક્ષ માર્ગ ને પહોંચવા માટેના પરિણામ વિશે પણ ત્રણ કાર્ય એક જ પ્રકારના, એમાં બીજો પ્રકાર હોય એ પણ અનુભવની બહાર નથી. અનુભવની શીઘ્ર થી એક જ પ્રકાર થી, એમાં દ્વૈત સંભવતું નથી. કેટલી વાત ખાલી એક હોય ત્રણ કાળ માં પરમાર્થ નો ત્રણ કાળ માં એક જ પ્રકાર કલ્યાણ. પછી નામ એને ગમે તે આપે એની સાથે સવાલ થતો હેમાદ્વૈત સંભવતું નથી. એવા આજ એ પ્રકારથી પરમાત્માનો ક્ષય ખોટે અનુભવીને તથા પરમાપ્તપણાને લીધે ભવિષ્ય કાળે કે આ વર્તમાન કાળે અન્ય મનુષ્યોને પણ એ જ પ્રકારે તેનો ચતુર્મુખનો ઉપદેશ કરીને નિશ્રેયસને પ્રાપ્ત થયા, કલ્યાણનો વિકાસ થયા. એક જ પ્રકારથી કર્માંશોનો ક્ષય પોતે અનુભવીને જેમાં બીજો પ્રકાર નથી એવા એક જ શુદ્ધ પરિણામના પ્રકારથી કર્મનો ક્ષય અનુભવીને સાક્ષાત મુક્ત થઈને કર્મક્ષય અનુભવ થયો એટલે કર્મથી મુક્ત થયાનો અનુભવ થયો એવા કર્મક્ષયનો અનુભવીને તથા પરમ આપ્ત એટલે પરમ વિશ્વાસ પાત્ર નિર્દોષ છે. પૂર્ણ નિર્દોષ હોવાથી તે વિશ્વાસને પાત્ર છે. દોષવાળો જી કાંઈ પણ કહે, રાગીરી કાંઈ પણ કહે તો એને જેનો રાગ હોય તેનો પક્ષપાત હોવાથી એ વાત પૂરી સત્ય હોવાનો સંભવ રહેતો નથી. સીધી વાત છે કે નહીં? આમ જોવાય છે ન્યાયના પક્ષમાં પણ એ જોવાય છે. ન્યાય વિષય છે ત્યાં ન્યાયના પ્રકરણમાં ન્યાય કરનારને કાંઈ પક્ષપાત હતો કે નહીં, એ પક્ષને ન્યાય કરવો હોય છે ત્યારે ન્યાય કરનારને કોઈ પક્ષપાત છે કે નહીં, એ જેનો રાગ છે એને એનો પક્ષ આવ્યા વિના વિતરાગ છે, આપ છે વિતરાગ છે અને સર્વજ્ઞ છે જે અજાણ્યાય નથી અને જેને રાગ પણ નથી એવા સર્વજ્ઞ ભગવાનને એકે અનુભવેલી વાત કહેવી છે.